તારીખ 28/5/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 930 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 551
विकार तथा स्वभाव में जीव एक मानी रहो छे सहज पड़े विकार में पुता स्वरूपणा अनुभव थाय छे पुते त्रिकाली स्वभाव स्वरूप छे इन्हें भूली गयो छे अनादि थी પોતાના સ્વરૂપને વિશે જ બેભાન છે. એક સમયના ઉત્પન્ન થતા વિકારમાં જ સાવધાન છે અને એને જ પોતાનું સ્વરૂપ માની લીધો છે. જે જે સમયે જેવો જેવો રાગ થાય તે સમયે તેવડો તેટલો હું એવો અનુભવ રહ્યા જ કરે છે. એવો વિકલ્પ કરવો પડતો નથી, છતાં પણ એવો અનુભવ ચાલુ રહ્યો છે. તેથી વિકારના એકત્વ અનુભવમાં સાચા વિચાર કરી શકતો નથી. પોતાનું જે સત્ય સ્વરૂપ તેનો યથાયોગ્ય વિચાર ક્યાં થતો નથી. અનાદિથી એ સાચો વિચાર કરી શક્યો નથી. વિચારની ભૂમિકામાં પણ અહીં થઈ એક સૂચના થાય છે કે વિચારની ભૂમિકામાં પણ દોષ ટાળવા અને ગુણની પ્રાપ્તિ કરવી એવો સાચો એવો વિચાર સાચો ત્યારે છે કે જ્યારે રાગાદિથી ભિન્નતાના પ્રયાસમાં આવે અને રાગાદિથી ભિન્નતાનો રસ્તો પકડે ત્યારે એનો વિચાર સાચો છે. નહીંતર એ વિચાર સાચો નથી. વિતરાગ દેવ ગુરુ અને શાસ્ત્ર અને સત્પુરુષ આ ચારે વેદ જ્ઞાનના નિમિત્ત છે. વિતરાગી દેવ પણ વેદ જ્ઞાનનો નિમિત્ત છે. નિર્ગ્રંથ ગુરુ પ્રત્યક્ષપણે જેની દેહાતીત દશા છે એ તો સીધા જ વેદ જ્ઞાનના નિમિત્ત છે. શાસ્ત્ર પણ વેદ જ્ઞાનનો જ પ્રમુખપણે ઉપદેશ આપે છે અને વેદ જ્ઞાનનો પ્રમુખપણે ઉપદેશ આપે તે જ સાચા શાસ્ત્રો છે, તેને જ શાસ્ત્રો કહી શકાય. સત્પુરુષનું પણ એ જ હૃદય છે. તેથી વિચારની ભૂમિકામાં પણ જેને સાચો વિચાર કહીએ એ ભેદ જ્ઞાનની મુખ્યતાવાળી જે વિચારધારા છે, વિચારણા છે, તે જ સુવિચારણા છે, તેમાં જ સાચો વિચાર થાય છે. એ પ્રકાર ન હોય તો બાકીની વિચારણા, એ ગમે તેવી વિચારણા હોય તો પણ એમાં કાંઈ માલ નથી. એ તો વિચારની સ્થિતિ તો સંની પંચેન્દ્રિયને સતત ચાલુ જ છે. જગતના જીવો તો પ્રાય સંયોગાધીન વિચાર કરે છે. જે કાંઈ પ્રાપ્ત સંયોગો છે તેમાં વૃદ્ધિ કેમ કરવી, એક ઢૂંઢથી માંડીને ચક્રવર્તી પર્યંતના સર્વ જીવો વધતા વૈભવના વ્યવસાયી છે. પોતાનો સંયોગમાં કેમ સુધારો થાય એ વ્યવસાયમાં જગતના જીવો પીડ્યા છે. એમાંથી કેટલાક જીવો ધર્મના ક્ષેત્રમાં આવે છે, તેમાં પણ જો એ ભેદ જ્ઞાન તરફ ન આવે, ભેદ જ્ઞાનની મુખ્યતાથી આ ક્ષેત્રમાં ન પ્રવર્તે, તો તેની વિચારસરણી એ સાચી નથી એમ કેમ છે? બસ એક જણે અશુભની દુકાન માંડી છે ને એક જણે શુભની દુકાન માંડી છે. સુગાનીજી કહ્યું કે પહેલા દુકાને બેઠો બેઠો વહી ખાતા ના પાના ફેરવતો હતો, હવે બીજી દુકાન માંડી મંદિર જઈને આ શાસ્ત્રોના પાના ફેરવે છે ને? બેમાં કાંઈ ફેર નથી એમ લીધું છે. એમાં એની કિંમત વધારે આખી હોય એને જરા કઠોર લાગે, તો બસ અમે કરીએ એની કાંઈ કિંમત નહીં. પણ ભાઈ તું કરે છે, વિચાર સાચા કરે છે કે નહીં એ પણ સવાલ છે. આવી વાત છે. ગુરુદેવના એક વચનમાં કેટલી લાઈન દોરી છે, માર્ગદર્શન છે આખું. આ વિચાર દશામાં ઉભેલા જીવને માર્ગદર્શન છે, મુમુક્ષુતામાં માર્ગદર્શન છે. જો મિથ્યા વિચારમાં ઢીલો પડે કે વિકાર કૃત્રિમ છે, અથવા પરિણામમાં જેટલો કૃત્રિમ પ્રકાર છે તે બધો વિકાર છે, એ વિકૃતિ છે, સ્વભાવ તો નિરુપાધિક છે, જ્ઞાનનો સ્વભાવ ઉપાધિ ન કરવી, માત્ર જાણવું જ્ઞાન માત્રપણું, એનો અર્થ કે નિરુપાધિકપણે જ્ઞાનનું જે સ્વરૂપ છે એવો સ્વભાવ છે, એવું મારું સ્વરૂપ છે, એમ જો વિચારની અંદર પણ ઉપાધિ અને નિરુપાધિક ભાવનું ભિન્ન ભિન્ન પણ અવલોકનમાં ન લીએ, વિચારની ભૂમિકામાં એવું અવલોકન ન કરે કે જ્ઞાનનું માત્ર જાણવું એવું નિરુપાધિક સ્વભાવપણે પ્રવર્તવું એ એનો સ્વભાવ છે, અને ઔપાધિક ભાવ જેટલો થાય તે બધો વિભાવ છે, એમ હજી મિથ્યા જ્ઞાન મિથ્યા શ્રદ્ધાન છે ત્યાં પણ એટલો ઢીલો ન પડે. આ ભૂમિકાથી અહીંથી શરૂઆત છે. અહીંયા આ વિષય ઉપર એનું ધ્યાન જાય નહીં ને ત્યાં એ ઢીલો ન પડે, તો અનાદિથી એને જે વિકાર અને સ્વભાવનું એકત્વ થઈ રહ્યું છે એ એકત્વ તૂટવાનો કોઈ અવસર નથી. ભેદ જ્ઞાનનો અવસર નથી એનો અર્થ કે એકત્વ મટવાનો કોઈ અવસર નથી. અવલોકનની અંદર જોવું છે, તપાસવું છે. વિચારની અંદર તર્કણાની પ્રધાનતા છે, અવલોકનની અંદર તપાસ અને જાંચ તપાસની મુખ્યતા છે. બેના પડખા થોડા જુદા છે, છે સમકાળે એક કાળે બંને હોય તો પણ વિચારમાં તર્કણાની મુખ્યતા છે, જ્યારે તપાસની અંદર એને જોવું છે કે વસ્તુ આમ છે કે નહીં. માત્ર વિચારવું નથી પણ જે મોજૂદ છે, સ્વભાવ વિભાવ મોજૂદ છે એને જોવાનો પ્રયાસ છે. પ્રયોગની ભૂમિકા અહીંથી શરૂ થાય છે. ભેદ જ્ઞાનનો અવસર આવે, આમ જો વિચારમાં ઢીલો પડે, મિથ્યા વિચારમાં પણ ઢીલો પડે, જે રાગનું એકત્વ છે એ આચરણનું પ્રકરણ છે. આ જીવ રાગ સાથે એકત્વપણે પ્રવર્તી રહ્યો છે, તે ચારિત્રની પ્રધાનતાથી સમ્યક દર્શન સાથેનો સંબંધ બતાવવો છે. જેમ ભૂતાર્થ નયાશ્રિત સાત તત્વનું જ્ઞાન એ જ્ઞાન પ્રધાનતાથી સમ્યક દર્શન સાથેનો સંબંધ બતાવે છે, અને પોતાના સાક્ષાત સિદ્ધ પદનું અભેદ શ્રદ્ધાંતે શ્રદ્ધા પ્રધાનતાથી શ્રદ્ધાને પ્રદર્શિત કરે છે. તેમ રાગનું એકત્વ તૂટવું, રાગનું એકત્વ મટી જવું, રાગથી છૂટા પડવું તે ચારિત્ર પ્રધાનતાથી સમ્યક દર્શનનો વિષય છે. કેમ કે સમ્યક દર્શન છે ત્યાં સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર છે, અથવા સમ્યક દર્શન છે ત્યાં ધર્મ છે, સમ્યક દર્શન છે ત્યાં મોક્ષ માર્ગ છે, અને જ્યાં મોક્ષ માર્ગ છે ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન મોક્ષ માર્ગ છે એમ નથી, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, ત્રણેયના એકરૂપ મોક્ષ માર્ગ છે. દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રે, એકપણે અને અવિરુદ્ધ જીન માર્ગ તે પરમાર્થથી રે, કયો સિદ્ધાંતે બુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો. શ્રીમદજી આ ગાયું છે, જ્યાં ધર્મની માર્ગની વ્યાખ્યા કરી છે ત્યાં આવી વ્યાખ્યા કરી છે. જી ઉમા સ્વામીએ એક વચનમાં મોક્ષ માર્ગ લીધો, અને એક વચનમાં મોક્ષ માર્ગ લીધો છતાં ત્યાં ત્રણ પદ નાખ્યા, દર્શન જ્ઞાન અને ચારિત્રના, અને એક વચનનો પ્રયોગ કર્યો. મોક્ષ માર્ગ એક વચન છે, જો ત્રણ માર્ગ હોત તો મોક્ષ માર્ગ આહા એમ કહેવું પડત વ્યાકરણના હિસાબે. માર્ગ 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 આહા, એક વચન, દ્વિવચન અને બહુવચન એમ સંસ્કૃત વ્યાકરણમાં એના ત્રણ પદ છે. શું કહે છે અહીંયા કે જ્યાં વિચારમાં ઊભો છે ત્યાં પણ જેટલી કૃત્રિમતા છે તેટલો વિકાર છે. અહીંયા વિકાર અને કૃત્રિમ એ બે વાત લીધી છે. એકલો રાગ શબ્દ નથી આવતો, કેમ કે રાગ તો એકલા ચારિત્ર ગુણની વિકૃત પરિણતિ છે. ચારિત્ર ગુણનું વિકૃત પરિણામ તે રાગ છે. જ્યારે જ્ઞાનનું વિકૃત પરિણામ તે અનેક જ્ઞેયો ઉપર જ્ઞપ્તિ પરિવર્તન થવું, એકને એક સ્વજ્ઞેયમાં રમવાને બદલે ઉપયોગ અનેક જ્ઞેયમાં પરિવર્તન પામે, તે જ્ઞાનની વિકૃતિ છે. બે પ્રકારે છે જ્ઞાનની વિકૃતિ. એક જ્ઞેય પરિવર્તન કહ્યું છે, અને એક કહ્યું છે પરસન્મુખ પણ. જ્ઞાન પર સન્મુખ થાય છે, ઉપયોગ પર પદાર્થની સન્મુખ થાય છે, તે જ્ઞાનનું વિકૃતપણું છે. ભગવાન અરિહંતને સ્વાભાવિક જ્ઞાન પ્રગટ થયું તો નિરવશેષ અંતર્મુખ પણ રહ્યું, જે શુક્લ ધ્યાનની ધ્યાનસ્થ દશા મૂર્તિમાં દેખાય છે. તે એમ સૂચવે છે કે ત્યાં જ્ઞાનનો વિભાવ જરા પણ રહ્યો નથી, જ્ઞાનનું કૃત્રિમપણું વિકૃતપણું જરા પણ રહ્યું નથી. જેવો જ્ઞાન સ્વભાવ છે કેવળ તેવો સ્વભાવ, એને કેવળ જ્ઞાન કહ્યું. કેવળનો શબ્દ એ છે, કેવળ અર્થે એટલે બિલકુલ નિરંશપણે વિકૃતિ નથી, એમાં એનું નામ કેવળ છે. એ જ રીતે શ્રદ્ધામાં કોઈ બીજો ફેર નથી પડતો, એ તો આ કાં તો સવળી થાય ને કાં તો અવળી રહે, કાં પૂરી આખી સવળી ને કાં પૂરી આખી અવળી. એ વિકૃત જ્યારે શ્રદ્ધાન છે ત્યારે એ રાગમાં સુખને શ્રદ્ધે છે, જળ પદાર્થોમાં બાહ્ય સામગ્રીમાં સુખને શ્રદ્ધે છે, અથવા જળ ચેતનની જે ક્ષણિક પર્યાય છે અનિત્ય વિભાગ છે, અથવા ચળ અવયવ છે, પદાર્થનો ચલિત અવયવ છે, એ ચળ પદાર્થની એ શ્રદ્ધા કરે છે, એને અવયવ નથી માનતો ત્યાં, પણ આખો પદાર્થ તેવો માનીને ચળ પદાર્થની પ્રતીતિ તે વિપરીત શ્રદ્ધાન છે. આત્માનુશાસનમાં એ બહુ સારો વિષય ચાલ્યો છે એ વિષય ઉપર, પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ કહ્યું ને પ્રવચન સારમાં પણ કુંદાચાર્ય, ત્યાં ગુણભદ્રાચાર્ય એવી વાત લીધી છે આત્માનુશાસન ગુણભદ્રાચાર્ય. તો એ કહ્યું કે ચળ પદાર્થની પ્રતીતિ જીવને, ઉપયોગને, જ્ઞાનને અચળ થવા દેતી નથી. પ્રતીતિ તો રાખે ચળ પદાર્થની અને આશા ધરે કે હું ઉપયોગ અચળ કરું. ઉપયોગને, ચળ પદાર્થની પ્રતીતિ જ ઉપયોગને અચળ થવા દેતી નથી. આ તો બધું વિજ્ઞાન આચાર્યએ ખોલેલું છે. એટલે જે પરિણામ, જે બદલતી ચીજ છે, ચલિત પદાર્થ, ચલિત પદાર્થ છે, પરિણામ છે ચલિત પદાર્થ છે. કોઈ ઘડિયાળના લોલક સામું જોવે ને દ્રષ્ટિ સ્થિર રહે કેમ બને? દ્રષ્ટિ એને ફરવી જ પડશે, ફેરવવી જ પડશે, ત્યાં લોલક ફરશે ત્યાં ફેરવવું પડશે. એમ અંદરમાં ચળ પદાર્થની પ્રતીતિ એટલે અનિત્ય પર્યાયમાં અહમપણું છે, એને નિત્ય પદાર્થની પ્રતીતિ નહીં થવા દે અને નિત્ય પદાર્થનો ઉપયોગ પણ નહીં થવા દે. બે વાત સાથે છે એવો એક વિષય ચાલ્યો છે. આ તો બધા ખજાના છે આચાર્યોના, જે શાસ્ત્રો છે એ બધા ખજાના છે. ને એકવાર તો ઉપલબ્ધ છે એવા અધ્યાત્મ શાસ્ત્રોનું અધ્યયન કરી લેવું જોઈએ, બરાબર અધ્યયન કરવું જોઈએ. ભેદ જ્ઞાનની વિચારધારાની પ્રધાનતાથી અધ્યયન કરવું, એ પણ આ શરતથી જે ગુરુદેવે વાત કરી, સાચા વિચાર કરવા. એમ કહે છે કે વિકાર કૃત્રિમ છે, જેટલી પણ કૃત્રિમતા છે તેટલો વિકાર છે, અને સ્વભાવ નિરુપાધિ ભાવ છે. પુરુષાર્થ ગુણમાં પણ એ છે, જે કર્તૃત્વનું જોર આવે છે, પર્યાયના કર્તૃત્વનું જોર આવે છે, અશુભ પર્યાય ન કરું, શુભ પર્યાય કરું, અથવા શુભાશુભ પર્યાય ન કરું અને શુદ્ધ પર્યાય કરું, એવું જે કર્તૃત્વનું જોર છે એ પુરુષાર્થ સંબંધી કૃત્રિમપણું છે. જ્યાં કૃત્રિમપણું છે ત્યાં સાચો પ્રેમ નથી, એ તો દુનિયા પણ સમજે છે, બરાબર છે. જેમ કે આ કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો કૃત્રિમપણે કોને રડવું પડે અને સહજપણે કોને દુઃખ થઈને રડવું આવે, એ તો સ્વાભાવિક છે ને. પહેલા તો એ પ્રકાર હતો ને, હવે નથી. કાણિયા આવે, અમારે ત્યાં ગુજરાતીમાં એને કાણિયા કે, જે રડવા આવે, મોઢ મળવા આવે ત્યારે રોતા રોતા આવે, ઘરથી 25-50 કદમ દૂર ગઈએ ત્યાં બેસે, માથે ઓઢીને પહેલાં રડે, પછી રડતા રડતા એના ઘર સુધી જાય. ઘરમાં બેઠા હોય ને ખબર પડે કે કોક આ નિમિત્તે આવ્યું છે, આંખમાં આંસુ ન હોય પણ રડે બરાબર, એવું જ રડે. કૃત્રિમ જેને કહે છે, આત્માનો, જેને આત્માના ગુણની રૂચિ છે, ગુણનો રાશિ એવો જે આત્મ સ્વભાવ, એની જેને રૂચિ છે એને એ સંબંધિત કૃત્રિમતા, ન તો એને પુરુષાર્થમાં કૃત્રિમતા કરવી પડે, ન તો એને જ્ઞાનમાં કરવી પડે, ન તો એને એના આચરણમાં કરવી પડે, એ સહજતાનો જે માર્ગ છે એને એમ કહે છે કે માર્ગ તો સહજ છે, માર્ગમાં કૃત્રિમતા ક્યાંય નથી, અને જેટલી કૃત્રિમતા છે એટલી વિકૃતિ છે, એટલો વિકાર છે. એમાં ઉપાધિ છે, વિકાર કૃત્રિમ છે, અને એમાં ઔપાધિક ભાવ છે. એમાં આકુળતાનો જન્મ થયા વગર રહે નહીં, દુઃખ જ છે એમાં. જેટલો કૃત્રિમ ભાવ થાય એની સાથે દુઃખની ઉત્પત્તિ અવિના ભાવપણે ઉત્પન્ન થઈ જાય છે. આ એનું વિજ્ઞાન છે. પાછું આત્માનો જે સુખ ગુણ, એ સુખ ગુણ ઊંધો પરિણમે, વિપરીત પરિણમે, ત્યારે એમાં દુઃખ ઉત્પન્ન થાય. તો એને કોની સાથે સંબંધ છે? કે ગુણની વિકૃતિ સાથે એને સંબંધ છે. ગુણના બીજા ગુણમાં પણ કૃત્રિમતા છે એટલું દુઃખ છે. જેટલી કૃત્રિમતા છે એટલું દુઃખ છે, એટલી ઉપાધિ છે. એટલે એ કહ્યું છે અહીંયા બહુ ઝીણું કાતે છે ગુરુદેવ. તો આ વિષયમાં વિચારણાનો વિષય, સમ્યક દર્શનનો વિષય, સમ્યક જ્ઞાનનો વિષય, કે સ્વભાવ તો નિરુપાધિક છે. તારો જે મૂળ સ્વરૂપ અને સ્વભાવ છે એ તો સુખરૂપ, સહજ સુખરૂપ હોવાથી, સહજ આનંદરૂપ હોવાથી એ તો નિરુપાધિક સ્વભાવ છે. અને વિકાર છે એ તો કૃત્રિમ છે, એમાં તો ઉપાધિ ઊભી થાય છે. જો ત્યાં હજી મિથ્યા વિચારધારા ચાલે છે ત્યાં પણ આ વિષયમાં ઢીલો ન પડે, આની વિચારણા ને અવલોકનથી ત્યાં ઢીલો ન પડે, એટલે એનો રસ અહીંયા મિથ્યાત્મનો રસ ન કપાય, દર્શનમો ઢીલો ન પડે, આત્મ સ્વરૂપની યથાર્થ વિચારણાથી, ભેદ જ્ઞાનના પ્રયત્નથી જે દર્શનમો મંદ પડવો જોઈએ એ પણ દર્શનમો મંદ ન પડે, તો ભેદ જ્ઞાનનો અવસર ક્યાંથી આવે? જો ઢીલો પડે તો ભેદ જ્ઞાનનો અવસર આવે એમ કેવું છે. પણ અજ્ઞાનીએ એકતા માની છે, એને એકતા માની છે, એટલે કોઈને કોઈ પણ કારણે એને રાગ કરવો છે, રાગ કરવાની એની હોશ છે. કોઈને કોઈ પ્રકારના રાગમાં એને ઉદ્યમથી, પુરુષાર્થથી, હોંશથી, રસથી પ્રવર્તવું છે. જેનાથી જુદા પડવું છે તેમાં રસવાન થઈને પરિણમવું છે, ત્યાં એને ભેદ જ્ઞાનનો અવસર આવતો નથી. અને જ્યાં સુધી ભેદ જ્ઞાનનો અવસર આવતો નથી ત્યાં સુધી દર્શનમો ઢીલો પણ પડતો નથી. ચારિત્રમોમાં ભલે ગમે તેટલી મંદતા થાય, દ્રવલિંગી પર્યંતની કે જેના ફળમાં નવમી ગ્રીવકે જાય, તો પણ દર્શન મોહમાં ફેર પીડ્યા વિના એ ચારિત્ર મોહની મંદતા કિંચિત કાળ રહીને પાછી તીવ્રતામાં પાંગરી જાય છે. આ વસ્તુ વિજ્ઞાન છે. દયા દાન આદિથી ધર્મ માને છે, તે માન્યતાથી એટલે મિથ્યા દર્શનના બળથી બંનેની જુદાઈ કરતો નથી. જે જીવો જગતમાં વધતા વૈભવના વ્યવસાયમાં પડ્યા છે એની તો ચર્ચા કરવાનો પ્રશ્ન નથી કે એને કાંઈ આત્મહિત થાય. પણ જેઓ ધર્મના ક્ષેત્રમાં આવ્યા છે અને દયા દાનાદીનો રાગ થાય છે, એની ક્રિયા થાય છે, જડ ક્રિયા પણ થાય છે, દયાની દાનની જડ ક્રિયા પણ, શરીરની ક્રિયા, પૈસા દેવાની, ધન દેવાની ક્રિયા, જડ ચેતનની અને આત્મામાં રાગની ક્રિયા, એનાથી ધર્મ માને છે, તે માન્યતાથી એનો અર્થ કર્યો છે. તે માન્યતા એટલે શું? એટલે કે મિથ્યા દર્શનનું બળ, ઠીક, દર્શનમોહનું બળ, આવું ચોખ્ખું કોણ કે? જ્યાં ધર્મના ક્ષેત્ર છે ત્યાં તો દયાદાનને ધર્મ મનાવે, એટલે મિથ્યા દર્શનનું બળ પ્રવર્તાવે. જે મિથ્યા જે દર્શન મોહને તોડવો છે એ દર્શન મોહનું બળ ત્યાં વધારે, તો અવળાને બદલે હવળો, હવળાને બદલે અવળો ચાલે છે, આમ થાય છે. બહુ મહત્વનો મુદ્દો છે. જીન માર્ગને વિશે ક્યાંથી શરૂઆત થાય એની આ ચર્ચા છે, કે આ માર્ગમાં ક્યાંથી માર્ગે ચડવું. બાકી તો ચાલે છે દુનિયામાં દયાદાન આદિ અનેક પ્રકારના શુભ કાર્યો કરતા ધર્મ થાય છે, તેથી તે શુભ કાર્યોને બિરદાવવામાં આવે છે. શુભ કાર્યોને આશ્રવ અને બંધના ખાતામાં ખતવા, કેમ કે તાત્વિક રીતે ભગવાને એને એ ખાતામાં નક્કી કર્યા છે. ભગવાને એને એ ખાતામાં નક્કી કર્યા હોવા છતાં એનું ખાતા ફેર કરવું એ ભગવાન કરતા જો થોડું વધારે ડાપણ છે એમ થશે. એટલે જે 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 તત્વ જે છે તેને તે તત્વમાં રાખવું. ટોડરમલજીએ તો મિથ્યા દર્શનની પરિભાષા જ મિથ્યાત્વની એ કરી છે કે એક તત્વમાં બીજા તત્વનો અધ્યાસ તેને મિથ્યાત્વ કહ્યું છે, એવી જ વ્યાખ્યા કરી છે. એક તત્વમાં બીજા તત્વનો અધ્યાસ થઈ જવો, શુભ રાગ શુભ ભાવ કૃત્રિમ ભાવ પોતે વિભાવ હોવા છતાં અથવા એ બંધ આશ્રવ અને બંધ તત્વો હોવા છતાં એને કલ્યાણનું કારણ સંવર તત્વ રૂપે એને ગણવું, અધ્યાસ થઈ જવો, એ મિથ્યાત્વ છે. એને જ મિથ્યાત્વ કહ્યું છે. નવે તત્વનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે એટલે તો નવ કયા. એકને બીજામાં નાખવું એ તો એક તત્વમાં બીજા તત્વનો અભ્યાસ થઈ ગયો અને એને જ મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવી વ્યાખ્યા કરી છે ટોડરમલજીએ. મૂળ મૂળ મુદ્દાની રકમ છે એ તો પકડી રાખવી, આખું શાસ્ત્ર યાદ ન રહે, પણ જે મુદ્દાની રકમ છે એ તો એના લક્ષમાં રહેવી જોઈએ. કે આ વાત તો બહુ મુદ્દાની કરી છે અહીંયા. દયા દાન આદિથી ધર્મ માને છે તે માન્યતાથી, એટલે કે મિથ્યા દર્શનના બળથી જીવ બંનેની જુદાઈ કરતો નથી એટલે ભેદ જ્ઞાન કરતો નથી. ભેદ જ્ઞાનનું કેવું પ્રકરણ છે. ગુરુદેવ તો પંચકલ્યાણકમાં આવતા ઉપસ્થિત રહેતા, જ્યાં જ્યાં મંદિર થાય જીન મંદિર થાય ત્યાં ગુરુદેવ આવતા. હે અમસ્થા ન આવે પણ પંચકલ્યાણક હોય તો આઠે આઠ દિવસ બરાબર આવે કે ના આવે, તો એમને શું મુમુક્ષુઓ પાસે એવો રાગ કરાવો તો. પંચકલ્યાણક થાય દેરાસર બંધાતું હોય પ્રતિષ્ઠા થતું હોય તો વ્યાખ્યાનમાં પાછા એમ કે એ જ પ્રસંગના વ્યાખ્યાનમાં એમ કે એક મંદિર નહીં તું કરોડ જીન મંદિર બંધાવ તો એવા રાગથી આત્માનું કલ્યાણ થાય છે તેમ માનીશ નહીં. એ આશ્રવ તત્વ છે, એ બંધનું કારણ છે, એનાથી નિસંવર નિદ્રા કે મોક્ષ નથી. વ્યાખ્યાન તો એમ કે ત્યારે આપ આવ્યા તો અમને પ્રોત્સાહન મળ્યું. કોઈ એમ ન પૂછે અમે અહીંયા જીન મંદિર બાંધ્યું, ભગવાનની પંચકલ્યાણપૂર્વક પ્રતિષ્ઠા કરીએ છીએ અને આપ અહીંયા પધાર્યા તો અમને આ કાર્યની અંદર પ્રોત્સાહન મળ્યું, તો રાગમાં પ્રોત્સાહન મળ્યું કે નહીં? કે એ રાગમાં પ્રોત્સાહન ન મળે એટલે આ વ્યાખ્યાનમાં આમ કહેવું પડે છે. તો પછી શું કરવા આવ્યા? આ સવાલ ઉભો થવો જોઈએ. ખોદીને કાઢવું જોઈએ કે નહીં, કે તો પછી આપ અહીંયા પધાર્યા શું કરવા, આની પાછળ રહસ્ય શું છે એ તો કઈક સમજાવો. કે આ જીન પ્રતિમા આદિ ભેદ જ્ઞાનનું નિમિત્ત છે. શું આત્મ સ્વરૂપનું જેનાથી લક્ષ થાય, જે જિનેન્દ્રના દર્શન કરતા પછી એ પ્રતિમા નથી, જિનેન્દ્ર થઈ ગયા. પ્રાણ પ્રતિષ્ઠા કે છે ને, પ્રાણનો એની અંદર આરોપ કરી દીધો, પછી પ્રતિમા નથી, જિનેન્દ્ર જ છે. જે જિનેન્દ્રના દર્શન કરતા સીધું જ આત્મ સ્વરૂપનું લક્ષ થાય, કે જે આત્મ સ્વરૂપ દેહાદિ અને રાગાદિથી ભિન્ન છે એવા આત્મ સ્વરૂપનું લક્ષ થાય, એના માટે એની સ્થાપના છે. ભક્તિનો માત્ર રાગ કરવા માટે નહીં, માત્ર રાગનું નિમિત્ત બનાવવા માટે એ વાત નથી, પણ આત્મદર્શનનું નિમિત્ત બનાવવા માટે એ વાત છે. એટલે આવ્યા એમ કે છે. આમ છે, ખ્યાલ કરજો, ભાવનગરના પંચકલ્યાણકના વ્યાખ્યાનોમાં એ વાત આવ્યા વિના રહી નથી. તે પડી હશે એ વખતનું ટેપ રેકોર્ડિંગ કર્યું છે કે નહીં, ફરીને સાંભળી લેવું તો સાંભળી લીધું. આપણે સાંભળીને નથી કહેતા, પણ એ વાત નક્કી છે કે આવ્યા વિના રિયની પ્રસંગોચિત વાત, અને એ વિષયમાં કોઈ જીવ શુભના રવાડે ચડી ન જાય, એના અહંકારમાં ચડી ન જાય, એની સૂચના વિતરાગ પરિણામે નહીં પરિણમે ત્યાં સુધી તને દયા દાન તત્વ વિચાર આદિ અનેક પ્રકારના શુભ પરિણામ થશે, પણ છતાં તે શુભ પરિણામ ઉપર નજર રાખીશ નહીં અને તેને ધર્મ તું માનીશ નહીં. આટલી સૂચના છે એમાં. અને ધર્મ છે તેને ધર્મ માનજે, અને તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તું નિરાતે પગવાળીને બેસીશ નહીં. એમ કેવું છે, જો શુભ પરિણામમાં કંઈક માની બેસીશ તો તારો જે શુદ્ધતાનો વિતરાગતા પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન બંધ થઈ જશે. પ્રયત્ન ઢીલો પડશે નહીં, એ પ્રયત્ન બંધ જ થઈ જશે તદ્દન. એમ કેવું છે, પણ જ્યાં સુધી ન અનુભવ થાય, અનુભૂતિ ન થાય, ત્યાં સુધી શુભ ભાવ થાવ તો થાવ, પણ મારે એની સામે જોવું નથી. મારે જે જોઈએ તે જોઈએ, ને એ સિવાય બીજું કાંઈ વચ્ચે આવે તો પણ ન જોઈએ. એમ છે, જેને ઉતાવળે પોતાના ધારેલા સ્થાને પહોંચવું છે તે વચ્ચે વિસામો ખાવા રોકાતો નથી. આ ઝાડ બહુ સારું છે ને, જરાક છાંયો સારો છે, અહીંયા બે ચાર દી રોકાઈ જઈએ, ઉતાવળે પહોંચવું છે એને એ વિચાર નથી. ભલે રસ્તામાં ઝાડ આવશે, છાંયો થશે, બધું થશે, એમ વચ્ચે વચ્ચે શું દેવનો ભાવ આવશે, પુણ્યના ફળ આવશે, પુણ્ય ભાવ થશે, બધું થશે, પણ સિંહ ખડ ખાય નહીં. સિંહ ખડ ખાય નહીં, આ બધા ખડ છે. અથવા હંસ છે એ સાચા મોતીનો ચારો કરે, એ જીભ જીવાતને બગલાની જેમ એ કાંઈ ખાય નહીં. જે બીજા બગલા છે એ તો જો રા કેવા સરસ, એને જે માછલા વગેરે ખાવા છે એમાં તો એને એમ થાય કે આવો સરસ ખોરાક આ જગ્યા બહુ સારી છે, હંસને એમ લાગતું નથી. જેને પુણ્ય ને પુણ્યના ફળ ભોગવવા છે એમાં જેની રૂચિ છે, તેને જળની રૂચિ નથી, તેને ચૈતન્યના ગુણોની રૂચિ નથી. ચૈતન્યની રૂચિ નથી એટલે ચૈતન્યના ગુણોની રૂચિ એને નથી. જો ચૈતન્યની રૂચિ નથી એટલે કે ચૈતન્યના ગુણોની રૂચિ નથી, તેને દોષની રુચિ છે, જળની રુચિ છે તેને દોષની રુચિ છે, પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે, તેને દોષની રુચિ છે, તેને આત્મા અને આત્મગુણોની રુચિ નથી. આમ બે વાત જુદી પણ પાડવી જોઈએ. સુખે વ્યવહાર કરીએ, કશાય મંદ કરીએ તો ધર્મ થાય એવી ઊંધી શ્રદ્ધા, જેમ એને ઊંધી શ્રદ્ધા કહી છે. વ્યવહાર કરીએ, કશાય મંદ કરીએ તો ધર્મ થાય એવી ઊંધી શ્રદ્ધા, શ્રદ્ધા એવી ઊંધી શ્રદ્ધા, સ્વભાવને તથા વિભાવને જુદા જાણવાના વિચાર કરવા દેતી નથી. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે. થોડા દિવસ પહેલા દુકાન ઉપર એક ભાઈ આવ્યા, થોડી ચર્ચા નિમિત્તે કે મારી વાત કરું કે હું તો વેપાર ધંધામાં કલકત્તાની અંદર વ્યવસાયમાં પડ્યો હતો, કલકત્તા જેવું શહેર તો કાંઈક વ્યવહારમાં આવીએ, કાંઈક કશાય મંદ કરીએ તો પછી આ કાંઈક વાંચવાની અંદર કાંઈક ખ્યાલ આવે છે કે આ શું વાંચવું, વિચારવું, કાંઈક કાંઈક ઉપયોગ કામ કરે છે. પણ જો તમે એમ કહો કે ના એ કશાય મંદ કરો એમાં કાંઈ નહીં, એમાં કાંઈ નહીં, તો એ વાત મને કાંઈ મારા અનુભવથી ઠીક લાગતી નથી. હું તો કે મારી વાત કરું છું. હવે એવું છે કે જ્યાં કશાય તીવ્ર છે અને જ્યાં દુનિયાદારીના કાર્યોમાં તીવ્ર વેગથી જીવ પ્રવૃત્તિ કરતો હોય ત્યાં એનો તત્વજ્ઞાન વિષયક, આત્મતત્વ વિષયક એનો જ્ઞાન અને વિચારણાનો ઉપયોગ ન ચાલે, સ્વાભાવિક છે. જરાક એ બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને કેટલાક પ્રકારના ત્યાગ વૈરાગમાં અથવા તો આરંભ પરિગ્રહના કાર્યોથી જુદો પડીને કાંઈક આ બાજુ વિચાર કરે ત્યારે એનો કશાય મંદ થાય, કશાય મંદ થાય, કશાયની મંદતાને જ્ઞાનના ક્ષુક્ષ્મને થોડોક નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આમ પાછો થોડોક મેળ એવો છે, ભૂલ થવાનું એક કારણ આ છે કે જ્યાં કશાય મંદ થાય ત્યાં જ્ઞાનનો ક્ષુક્ષ્મ પણ થોડોક ખુલે, આવો એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જેમ કે જીવ નિગોદમાં હતો ત્યાં જાણરૂપ જ્ઞાન તો નહોતું, પણ આચરણરૂપ જે કશાય છે એમાં મંદતા થઈ તો એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થયો. એમ બધે જ છે, જ્યાં જ્યાં કશાયની મંદતા થાય ત્યાં ક્ષયોક્ષમ ખુલે, ક્ષયોક્ષમ ખુલે તો એ વિચાર કરવાની શક્તિ એની એને એની પાસે એ વખતે મોજૂદ થાય, હાજર થાય. પછી શક્તિનો ક્યાં કેમ ઉપયોગ કરે એ વળી બીજી વાત છે, પણ ઉઘાડ વધે એટલી વાત ચોક્કસ છે. ઉઘાડમાં આવે એથી તો એક માણસ પોતાના અનુભવથી આ વાત કરે તો કે આમાં ખોટું શું છે. અને તમે એમ કહો કે કશાય મંદ કરો છો એ વાત બરાબર માર્ગ માટે તો એ રસ્તો નથી, તો એ વાત કાંઈ જલ્દી ગળ બેસતી નથી. આ સીધી વાત છે. મેં કહ્યું કે એમાં તો એક વાત સ્પષ્ટ થાય છે કે કશાય મંદ કરવો એને એક સાધન ગણીને ત્યાં તે સાધન સાધ્ય થઈ જાય છે કે નહીં એનો ખ્યાલ રહેતો નથી, અને એ સાધન સાધ્યમાં આવી જાય છે. એટલે વધુમાં વધુ કશાય મંદ થવાની તમારી ઈચ્છા અથવા તમારો સિદ્ધાંત, તમારો નિયમ, તમારી સમજણ એ પ્રકારની શ્રદ્ધા રહી જાય છે. કશાય મંદ છે એ રાગની મંદતા છે, એ રાગની મંદતા છે એને પકડવાની ત્યાં વાત રહી, પકડી રાખવાની વાત ત્યાં રહી કે નહીં તો કે હા એ તો રહી. તો જે રાગથી જુદા પડવું છે એ રાગને પકડી રાખવો એ વાતને મેળ ક્યાં છે, તેની પણ પ્રથમ ભૂમિકામાં આપણે આખરમાં છોડી દેવો છે રાગને, પણ પ્રથમ ભૂમિકામાં તો આટલું કાર્યકારી પણ છે એમ તો સ્વીકારો. તો એને એક બીજી વાત કરી, ભલે તમે વ્યવસાય છોડીને આવ્યા બારમાં નિવૃત્તિ લઈને આવ્યા, ઠીક છે, પણ માનો કે એવી સ્થિતિ અનુકૂળતા ન હતી, તો કંઈક આર્થિક અનુકૂળતા થાય તો માણસ એમ થાય છોડો કલકત્તાને, આપણે ભાવનગર આપણું નિવાસ સ્થાન છે ત્યાં જઈને રહીએ. પણ એવી પરિસ્થિતિ ન પણ થાય તો પછી માણસને ક્યાં જવું, પછી શું કરવું એને, તો એને તો પછી કોઈ પ્રથમ ભૂમિકાની વાત જ ન રહી ને. માર્ગ તો એવો હોવો જોઈએ કે જે હર હાલતમાં તમે ગ્રહણ કરી શકો. હવે કશાય આ રીતે મંદ પડ્યો અને કાંઈક સમજણ કરવાનો વિશેષ અવસર આવ્યો એમ લાગે છે, એના કરતાં એક બીજી પદ્ધતિ છે, એમાં એથી વધારે સમજણ કરવાનો અવસર ઊભો થાય, તક મળે એવી પદ્ધતિ વિચારીએ તો, કે જેને એમ લાગ્યું કે એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને એક આત્મા ન જાણ્યો તેણે સર્વ જાણ્યું તો પણ એણે કાંઈ ન જાણ્યું, આ તો એક સિદ્ધાંત છે, તો પછી એક આત્મા જાણતા સર્વ જણાય છે તે આત્મા કેવો, એની કોઈ જિજ્ઞાસામાં આવતા જે કશાયની મંદતા થઈ, ન માત્ર કશાયની મંદતા થઈ પણ સાથે સાથે દર્શન મોહની પણ મંદતા થઈ, એમ ચારિત્ર મોહની સાથે સાથે દર્શન મોહ મંદ થાય ને જ્ઞાન ઉઘડે અને સુવિચારના પ્રત્યે એ રસ્તો પકડીએ તો એ વાત જ વિચારી ન હોય એટલે, અને બીજી વાતનો નિશ્ચય થઈ ગયો હોય, શું છે આ વાત વિચારી જ ન હોય અને પેલી વાતનો નિશ્ચય થઈ ગયો હોય તો એને આ વાત સીધી ઘર બેસતી નથી. ના ના, આ શુભ ન કરવું એ વાત તો એકદમ મૂકી દેવા જેવી છે જ નહીં, એ વાત કેમ જલ્દી મૂકી દેવી, એનાથી તો આપણને ફાયદો થયો છે ને એ વાત કેમ મૂકી દીધી. ભાઈ, તે રોગ ઉપર દવા કરવાનો વિચાર કર્યો અને તને ફાયદો દેખાણો પણ એ ઉપર ઉપરનો છે, એ ઉપર ઉપરના ફાયદાને વળગી રહેવા જેવું નથી, એને વળગી રહેવા જેવીશ તો રોગ પાછો વકરી જશે અંદરથી, આ દશા છે. એમ કહ્યું એને કે કોઈ એક જીવ ભલે તદ્દન અજ્ઞાન અંધકારમાં પડ્યો છે અને બાહ્ય ઉદયમાં વિષય કશાયની પ્રવૃત્તિમાં હાજી છે, એવા જીવને પણ જો પોતાના સ્વરૂપ સંબંધીની કોઈ અપૂર્વ જિજ્ઞાસા જાગે તો એના વિષય કશાયના જે ચાલુ ઉદય પ્રત્યેના રસ છે એ એકદમ ફિક્કા પડી જાય છે, એવી ભૂમિકામાં એ સીધો જ પ્રવેશ કરે છે, તો એને આરંભ પરિગ્રહ બારમાં રહેવા છતાં એનો રસ તૂટ્યો, આ કઈ બહુ મોટી વાત નથી લાગતી? આરંભ પરિગ્રહનો બાહ્ય ત્યાગ કરતા તમારો એ બાજુનો વિકલ્પ ભલે અત્યારે નથી રહ્યો પણ રસ રહ્યો છે કે નહીં એનો તો વિચાર સુદ્ધા તમે કર્યો નથી, તો મૂળ તો તમારો રસ કામ કરે છે, પ્રવૃત્તિ તો રસ પછીની ચીજ છે, તો આ તો રસ તોડવાનો વિષય છે, પહેલા સિદ્ધિ પ્રવૃત્તિ તોડવાનો વિષય નથી પણ પહેલા રસ તોડવો પડે છે મૂળમાંથી, તો પ્રવૃત્તિ યથાર્થ પ્રકારે છૂટે છે અને નહીંતર છૂટેલી પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. આ વસ્તુ વિજ્ઞાનનો વિષય જ આવો છે, તો પહેલા રસ ઉપર ઘા પડે, પહેલા દર્શન ભાવ ઉપર ઘા પડે, એ પદ્ધતિ કાર્ય પદ્ધતિ એ વિચારવી ઘટે છે અને એ કાર્ય પદ્ધતિ ઉપર ચાલવું જોઈએ તો કાર્યકારી થાય, નહીંતર જે અજ્ઞાનપણે અનાદિથી માન્યું છે અને જગત આખું માને છે, અન્ય સંપ્રદાયમાં એ જ વિધિ છે કે વ્યવહાર કરીએ અને કશાય મંદ કરીએ તો ધર્મ થાય, પહેલાં આટલું તો કરીએ તો ધર્મ થાય, તો અહીંયા એમ ગુરુદેવ કહે છે કે શ્રદ્ધાના પ્રકરણમાં શ્રદ્ધાનો છેડો જ્યાં અડે છે ત્યાં તો એ ઊંધી શ્રદ્ધા પકડાય છે, શ્રદ્ધામાં ઊંધી પકડ ઊભી થાય છે, એનું શું, તે કશાયની મંદતાની વાત કરી જેને ઠીક લાગશે તને દેખાવમાં, પણ શ્રદ્ધાની ઊંધી પકડનું ત્યાં શું, એ તો બહુ મોટું જોખમ છે, બહુ મોટો ભય ઉભો થાય એવો વિષય છે. એ તો એ છે કે એવી ઊંધી શ્રદ્ધા સ્વભાવને તથા વિભાવને જુદા જાણવાનો વિચાર પણ તને કરવા દેતી નથી. અને એ વાત બહુ પ્રસિદ્ધ છે કે જેને એ ક્રિયાની પકડ થઈ, મંદરાગની પકડ થઈ, એને આ ભેદ જ્ઞાનને અથવા શુદ્ધાત્માના સ્વભાવ વિભાવને જુદા પાડવાના વિચારની વાત એને સુભાતી નથી, એને એ વાત રૂચતી નથી, એને ગમતી નથી, એને અંગીકાર કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, પણ એને એ વાત ગમતી નથી એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જે તે પ્રકારના જીવો સાથે મળીને વિચાર વિનિમય કરો તો એ સ્પષ્ટ જોવામાં આવે કે એને આ વ્યવહાર કરીએ ને કશાય મંદ કરીએ એવી ઊંધી શ્રદ્ધાની પકડને લીધે સ્વભાવને વિભાવને મારે જુદા જાણવા જોઈએ એનો વિચાર સુદ્ધા પણ એ શ્રદ્ધા એને કરવા દેતી નથી. અરે એ વિચાર કરવો જોઈએ એમ એને કોઈ કહેનાર મળે તો એનો એને નિષેધ વર્તી જાય છે. મેં કર્યું છે, મેં માન્યું છે, એનાથી આ બીજી વાત છે, આમ ન હોય, આમ ન હોય, હું કરું છું એ બરાબર છે એમ નથી આ કરે. જેની વિચારધારામાં પણ સ્વભાવ વિભાવને જુદા જાણવાનો વિચાર દર્શનની મંદતાનો જે પ્રાથમિક ઉપાય છે એનાથી વિરુદ્ધ જાગવું છે, વિચારધારામાં પરિણામ આવવાનો કોઈ પ્રસંગ રહેતો નથી. બહુ કેટલો સુંદર વિષય લીધો છે. આમ શ્રદ્ધાની વાતને તું વિચારજે, ધર્મના કોઈ બાહ્ય અંગને અંગીકાર, આ તો ધર્મના બાહ્ય સાધન કહેવાના છે ને, દયા દાન આદિ જેટલા કોઈ છે તે બધા ધર્મના બાહ્ય સાધન, એટલે એને ધર્મનો ઉપચાર આપ્યો. તો કોઈ પણ ધર્મના બાહ્ય અંગને અંગીકાર કરતા પહેલા તારી શ્રદ્ધા સાથે એનો શું સંબંધ છે એ વાતનો વિચાર, એ વિષયનો વિચાર તારી પાસે સ્પષ્ટ હોવો જોઈએ. નહીતર શ્રદ્ધા ઊંધી ઘૂંટાઈ જશે, દ્રઢ થઈ જશે અને બફમાં ને બફમાં ધર્મ કર્યાનું માનવામાં આવશે. અને આમ જ જીવનો અનંતકાળ ગયો છે. ધર્મના બાને અનંતકાળ કાયદો હોય તો આ રીતે કાયદો છે. એ વિશે અહીંયા 929માં બહુ ચોખ્ખો કર્યો છે. હા, મિથ્યા દ્રઢ થતું જાય, ઊંધી શ્રદ્ધા છે અથવા જેને ગ્રહિત મિથ્યા થઈ જાય, જૈન દર્શનમાં જિનમાર્ગ સિવાયના અન્ય દર્શનોને ગ્રહિત મિથ્યાત્મા નાખ્યા છે. છે બધા કોઈ કારખાના નથી, ધર્મના સંપ્રદાયો એ કોઈ કારખાના નથી કે જ્યાં અનેક જીવોની હિંસા થાય છે, એવું તો કોઈ ત્યાં ક્ષેત્ર નથી. ત્યાં લોકો આવે છે, કોઈ દયા પાડે છે, કોઈ દાન દે છે, કોઈ તપ તપે છે, કોઈ જપ જપે છે, કોઈ પૂજા કરે છે, કોઈ ભક્તિ કરે છે, કોઈ કાંઈ ને કાંઈ કરે છે કે નહીં. ત્યાં કોઈ મિલ ચલાવવાની તો વાત નથી, ભઠ્ઠીઓ તો ચાલતી નથી કાંઈ, હે, છતાં એનો ક્લાસ જૈન દર્શને ગ્રહિત મિથ્યાત્મા નાખ્યો, એટલે બહુ નીચા ક્લાસમાં એની ખતમણી કરી છે, નીચા વર્ગમાં એને સ્થાન આપ્યું છે. એનું કારણ શું? કે એનું કારણ એ છે કે ત્યાં શ્રદ્ધાન મિથ્યા શ્રદ્ધાન વધારે દ્રઢ થાય છે, આ કારણ છે. ત્યાં શું થાય છે? મિથ્યા શ્રદ્ધાન વધારે દ્રઢ થાય છે, આ કારણ છે. હા, સૌથી મહાન પાપ. હા, અને જો મિથ્યા દ્રઢ કરે તો મહાન પાપને વધારે દ્રઢ કરે. વિચાર વિવેક કરીને પગલું માંડવા જેવું છે. એમને એમ કોઈ લાગી પડે તો એમ કાંઈ ધર્મ થતો નથી, મિથ્યા શ્રદ્ધાન દ્રઢ થઈ જાય છે. ધર્મ તો થતો નથી પણ મિથ્યા શ્રદ્ધાન દ્રઢ થઈ જાય છે. આ પરિસ્થિતિ છે. કોઈને સન્નિપાત થયો હોય તે કોઈ વાર સરખું બોલે અને કોઈ વાર તિરસ્કાર કરે, તેમ અજ્ઞાની કોઈ વાર જાણપણું સાચું કરે અને કોઈ વાર યથાર્થ ન જાણે, પણ અજ્ઞાનીને સાચી શ્રદ્ધા નથી. બે શ્રદ્ધાનું પકડે છે, વાત જ્ઞાનની કરે છે પણ પાયો શ્રદ્ધાનો પકડે છે. કે તું ભલે સત્શાસ્ત્રોનું અધ્યયન કરતો હો પણ તારો શ્રદ્ધા ક્યાં છે? એક બહુ સરસ વાત કરતા કે બાલાનામ પશ્યંતી લિંગાહા, બાળક બુદ્ધિના જે જીવો છે તે બાહ્ય ચિહ્ન બાહ્ય વેશને પકડે છે. આને કેટલો ત્યાગ કર્યો. તત્વદ્રષ્ટિ જીવ તો સામા જીવની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં? આ શબ્દ વાપરતા અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં? કેમ કે કશાયની મંદતામાં જે શાંતિ છે એના ઉપર દ્રષ્ટિ નથી એની, એમ કેવું છે એ જોવે છે, એ તપાસે છે અને પછી એને સ્વીકારે છે. માત્ર બાહ્ય ત્યાગથી ને વેશથી સ્વીકારતો નથી. તો અહીંયા કહે છે, એક સન્નિપાતનો દાખલો આપ્યો છે. સન્નિપાતનો રોગ એવો છે કે માણસ બહુ ડાઈ ડાઈ વાત કરતો દેખાય. જે વ્યક્તિ સાથે બહુ સલુકાઈથી ને બહુ સારી વાત કરે, ઘડીકમાં બદલીને એનો તિરસ્કાર કરવા માંડે, એને એને ભાંડવા માંડે. કેમ કે એને ખબર નથી, એ જ્યારે સવળું બોલે છે ત્યારે એને ખબર નથી ને અવળું બોલે છે ત્યારે પણ એને ખબર નથી. તેમ જેની શ્રદ્ધા વિપરીત છે, જેની સચ્ચા શ્રદ્ધા સાચી નથી, એવા અજ્ઞાની કોઈ વાર સત્શાસ્ત્રોની ધારણાથી સાચું જાણપણું કરીને સાચું બોલતા દેખાય અને કોઈ વાર એને એ પાછા ગડબડ કરતા દેખાય? ઊંધું બોલે કોના જેવી વાત છે કે આ સન્નિપાત થયો હોય એના જેવી વાત છે, કેમ કે એની શ્રદ્ધા સાચી નથી. આમ લીધું છે એટલે શ્રદ્ધાને તપાસવી પડે છે. જ્ઞાનને તપાસવા જાય તો ભૂલ ખાઈ જશે, કેમ કે જ્ઞાન તો પુસ્તક અનુસાર ધારણા થઈ ગઈ હોય. મિથ્યા ધારણામાં પણ એટલી તો શક્તિ છે, ધારણા શ્રુત જ્ઞાનની એવી પર્યાય છે કે જે યાદદાસ્તથી ધારણાથી અનેક વાતો ધારી શકે છે. જેને ખબર છે કે આ વાતથી અહીંયા સારું લાગશે તો ત્યાં તે વાત કરે, આ વાતથી અહીંયા સારું લાગશે તો ત્યાં તે વાત કરે, કેમ કે એણે ધારી રાખ્યું છે કયા કઈ વાત કરવી તે એણે ધારી રાખ્યું છે. પણ એને ખબર નથી શ્રદ્ધા ઊંધી હોવાથી કે આથી લાભ છે કે આથી નુકસાન છે એની એને ખબર નથી. એટલે જાણપણું સાચું કરીને કોઈ સાચું કહે તો તે સાચું છે એમ નથી. આ તપાસનો વિષય, સમજણનો વિષય ઉપર ઉપરથી સમજવાનો નથી પણ ઊંડા ઉતરીને સમજવાનો છે. શ્રીમદજીએ તો બહુ સ્પષ્ટ કહ્યું છે કે જેની પાસેથી ધર્મ સાંભળવો તેની બરાબર પરીક્ષા કરવી. આમ કહ્યું ઠીક, પરીક્ષા કરવાની ક્ષમતા શક્તિ પહેલા હોવી જોઈએ અથવા થવી જોઈએ, અથવા એને એ ખ્યાલ હોવો જોઈએ કે હું બરાબર પરીક્ષા કરી શકું છું. એટલી તૈયારી એને થવી જોઈએ, હોવી જ જોઈએ, નહીતર તો ક્યાંય ને બદલે ક્યાંય ભાલે ભરાય એની એને ખબર પડે નહીં. આ પરિસ્થિતિ થઈ જાય. કેમ કે ધર્મને બહાને સારી સારી વાતો કરનારા જ ધર્મના પ્રવક્તા હોય છે. કોઈ ધર્મના પ્રવક્તા એમ ન કહે કે તમે આવું પાપ કરજો, તમે આવું પાપ કરજો, ચોરી કરજો, જૂઠું બોલજો, હિંસા કરજો, હે ઘણો પરિગ્રહ વધારજો, મોટા મોટા કારખાના નાખજો, હે એવું કોઈ ધર્મના ક્ષેત્રમાં તો એ વાત ચાલતી નથી. એ સારી વાત કહે છે, એ કઈ શ્રદ્ધાથી કહે છે, આટલું ઊંડે ઉતરવું જરૂરી છે. એને શું શ્રદ્ધા છે, કયા દેવગુરુ શાસ્ત્રને માને છે, કયા સત્પુરુષોને માને છે, આ તો એક જાડી વાત છે. પછી ઊંડે ઊંડેથી કે એને પોતાના નિર્દોષ પરમાત્માની શ્રદ્ધાના વિષયમાં એની શ્રદ્ધા શું કામ કરે છે, આ આટલે હદ સુધી એને શ્રદ્ધાના વિષયને તપાસવો જોઈએ, ઊંડા ઉતરવું જ જોઈએ. નહીતર એને કાંઈકને બદલે કાંઈક પકડાવવાની શક્યતા વિશેષપણે જગતમાં રહેલી છે. અને એ પોતાની ભૂલ, પોતાનો દોષ પોતાને નુકસાનમાં કારણ થાય છે, એમાં બીજાને નુકસાન કાંઈ થતું નથી, એમ પોતાની દરકાર કરીને આ જોવાની વાત. દેવાદી દેવી શ્રી કૃષ્ણ.